રાજનૈતિક ને પુરુષ તમારા કુટુંબમાં થયો હોય અને આજે કાયદાની ગૂંચવણ ઊભી થઈ હોય તો પાલખી વાળા જ કામ લાગે, પહેલા થયેલા કામ ન આવે. આવું જયારે કહેવાય ત્યારે શું ચાણક્યને ઓછું મહત્વ આપીએ છીએ? ઓમકારનાથ ઠાકુરના સાત પેઢી પછી તેમના દીકરાઓ સંગીત શીખવા માટે શીખવા તૈયાર થાય અને પછી એમ કહે કે અમારે કોઈ સંગીત શિક્ષકની જરૂર નથી, કારણ કે અમારા ઓમકારનાથ સંગીતના મહા નિષ્ણાંત હતા. એ શ્રેષ્ઠ હોવા છતાં ઓમકારનાથ ઠાકુર કામ નહીં આવે તેના પ્રત્યે આદર છે, સન્માન છે, સદભાવ છે, ભક્તિ છે, અલૌકિક પ્રેમ છે. પણ વર્તમાનમાં તો હાલના જ સંગીત શિક્ષક કામ આવશે. સંગીતનો શિક્ષક જોઈશે એમાં ના નહીં, વૈદ કે ગણિતના જાણકાર જોઈશે એમાં ના નહીં, દવા આપી શકે તેવું કોઈ જોઈશે એમાં ના નહીં. પણ પૂર્વે થઈ ગયેલા નિષ્ણાંત પુરુષો વર્તમાનમાં કામ નહીં લાગે.
આ ગાથાને સમજવા પૂરી કોશિશ કરીએ અને જો સમજાઈ જાય તો પૂરેપૂરી આંટી દૂર થઈ જાય. અને આંટીને દૂર કરવા માટે ટીકામાં એમ કહ્યું છે કે જ્યાં સુધી જીવને પૂર્વકાળે થઈ ગયેલા એવા જીનની વાત પર જ લક્ષ રહ્યા કરે એ ખોટું નથી એ વિતરાગે કહ્યું છે, જીનેશ્વર પરમાત્માએ કહ્યું છે, તીર્થંકર દેવ અને જ્ઞાની પુરુષોએ કહ્યું છે, 14 પૂર્વધારીએ કહ્યું છે. એ વાત પર લક્ષ્ય ન જાય તેવું ન બને, પણ એ વાત પર લક્ષ્ય રહ્યા કરે એમ કહ્યું. પણ તેમનું મહત્વ નથી એમ નથી કહ્યું, એ ઘટના ઘટી નથી એમ નથી કહ્યું, એ શ્રેષ્ઠ નથી તેમ નથી કહ્યું, પણ તેમના ઉપર જ લક્ષ્ય રહ્યા કરે અને એમનો ઉપકાર કહ્યા કરે એમ કહ્યું છે. તીર્થંકર દેવોનો, જીનેશ્વર દેવોનો, શાસ્ત્રોનો, સિદ્ધાંતોનો, પૂર્વ થઈ ગયેલા મહાપુરુષોનો, કુંદકુંદાચાર્યજીનો, હરિભદ્ર સુરી આદિ આચાર્યોનો, યશો વિજયજી, આનંદધનજી વગેરે મહાપુરુષોનો ખૂબ ખૂબ મોટો ઉપકાર છે. તેમણે માર્ગનું પ્રવર્તન કર્યું, તીર્થની સ્થાપના કરી, માર્ગ આપ્યો, પરંપરા આપી અને નેશનલ હાઈવે તૈયાર કર્યો. પથ્થર અને ડુંગરમાં ખોદી ખોદીને બોગદા તૈયાર કરે છે તેમ વિતરાગ દેવોએ આ ડુંગર ખોદી ખોદીને પરમાર્થનો માર્ગ તૈયાર કર્યો છે. તો એમનું બહુમાન ન થાય, લક્ષ ન જાય, એ ગમે નહીં, આનંદ ન થાય, તેમને યાદ કરતા કરતા 3.5 કરોડ રોમ બેઠા ન થાય, નાચવાનું મન ન થાય, જરૂર થાય કે તેમનો આવો અનંત ઉપકાર છે, જરૂર છે. પણ વર્તમાનમાં આત્માની ભ્રાંતિ દૂર કરવી હોય તો જીવંત જ્ઞાની પુરુષ જોઈએ. આવો તાળો પરમ કૃપાળુ દેવે મેળવ્યો છે. આ અદ્ભુત ગાથા છે.
પરમ કૃપાળુ દેવે પરમ સત્યની વાત કરી છે, પરમાર્થની વાત કરી છે, આત્મભ્રાંતિની વાત કરી છે, તેનું સમાધાન કરવું છે, તત્વને જાણવું છે, આત્માને સમજવો છે. તે અતિન્દ્રિય એટલે ઇન્દ્રિયથી પર છે, શબ્દોથી પર છે, અગોચર છે, વાણીથી પર છે, મનથી પર છે, બુદ્ધિથી પર છે. એવા આત્માને જાણવો, શાસ્ત્રો વાંચીને પણ તે સ્પષ્ટ થતું નથી તે વખતે આત્મા આવો છે એમ સમજાવનાર જીવંત જ્ઞાની જોઈએ.
બસ અહીંયા ગાથા વિષય શું છે? પ્રત્યક્ષ સદગુરુની મહત્તા. એ ગાથા ઉપરથી શું આપણને લક્ષ થાય છે? સ્પષ્ટ કહો ને, કઈ સ્પષ્ટ એમાં કઈ વાંધો નહીં. આત્મભ્રાંતિ જીવને છે એનું જો સમાધાન જોઈતું હોય તો એ સમાધાન કોણ આપી શકે? પ્રત્યક્ષ સદગુરુ. એ માત્ર પૂર્વે થઈ ગયેલા લોકોના વચનો બોલ્યા કરે અને એમાં ને એમાં અટવાયા કરે, રહ્યા કરે અને એમાં જ રહ્યા કરે, તો અહીંયા કૃપાળુદેવ કહે છે કે તો એની ભ્રાંતિનું સમાધાન થાય, એનો ઉપકાર કયા કરે, પણ ભ્રાંતિનું સમાધાન થાય એવો યોગ ન થાય તો આંટી ઉકલે નહીં, આંટી ઉકલે નહીં. ગાથા એવી મહત્વની છે અને એવી કૃપાળુદેવની શૈલી અટપટી છે કે જેથી કરીને કોઈને એમ થાય કે જિનેશ્વર કરતા પણ ગુરુનો ઉપકાર, એવું ખરું? એટલે આપણે એમ કહીએ કે નથી, એટલા માટે કે આમ કહેવાય એમ નથી. સમજણ શું છે? સમાધાન બરોબર જો મેળવશું તો જ આપણને મળશે, નહીતર આ ગાથાથી જ આ બધો અત્યારે જે વાદ ચાલે છે બધો એ આ ગાથાથી ચાલે છે. આપણે ત્યાં પણ ઘણા વખત પહેલા એક આવા પંડિત આવ્યા હતા, ભાવનગરના હતા, શશિકાંતભાઈ શેઠ એમનું નામ હતું, અત્યારે તો સ્વર્ગસ્થ છે. એમણે આ વાત મૂકેલી કે કૃપાળુદેવે જ કીધું છે કે જિનેશ્વર કરતા પણ ગુરુનો ઉપકાર સાચો, પણ જિનેશ્વર વિના એ ગુરુ થયો હશે? એ ગુરુ જે છે પ્રત્યક્ષ, એ સેના કારણે એ ગુરુ છે? એ જિનેશ્વર 837 એ કૈવલ્ય માર્ગની ઉપાસના કરે છે, પૂર્ણ વિતરાગની ઉપાસના કરે છે, એવા છઠ્ઠા ગુણસ્થાનકે સર્વવીરતીધારી એ છે. એટલે એનું લક્ષ્ય જિનની સ્થિતિ પ્રાપ્ત કરવાનું છે, એવો સદગુરુ છે આ. એ સદગુરુનું મહત્વ એટલા માટે કે જિનનું જ પ્રતિનિધિત્વ કરે છે. જિનેશ્વરે જે કહ્યું છે, જિનેશ્વરે જે રહસ્ય બતાવ્યા છે એનું જ એ પ્રતિપાદન કરે છે. જો આ વાત બેસશે નહીં તો એટલી બધી તર્ક અને વિતર્કની અંદર અત્યારે વર્તમાનની અંદર એવો આત્મસિદ્ધિનો આધાર લઈને નીકળી પડ્યા છે એવા કેટલાય લોકો કે તરત એમ કે ગુરુ વિના હલશે નહીં. તમારે જુઓ ગાથા 11મી જુઓ, ગાથા 11મી વાંચનારો પહેલી દ્રષ્ટિએ શું વાંચે? એટલે પ્રત્યક્ષ કોક જોયે ને, મગજમાં પ્રત્યક્ષ ઘૂસ્યો સદગુરુ, પછી વાંધો શું છે? એ સદગુરુને ભૂલી જાય છે. એ આખી ગાથામાં ચર્ચા શેની કરે? પરોક્ષ અને પ્રત્યક્ષની, કે જિનેશ્વર તો પરોક્ષ છે અને સદગુરુ પ્રત્યક્ષ છે. એટલે એમ કે છે, પણ એને પાછો ખ્યાલ આવવો જોઈએ કે એ સદગુરુ છે જે પ્રત્યક્ષ છે, એ કોણ છે? પરોક્ષનું જ રૂપ છે. જો પરોક્ષનું રૂપ ન હોય એ સદગુરુ, તો એવો પ્રત્યક્ષ શું કામનો? હે, એટલે જો 10મી ગાથા ન સમજાય તો 11મી ગાથાથી ઊંધો અર્થ થાય અને પાછી ગાડી અવડી ચાલે. એટલે એમ કે ના, કહ્યું જ છે જિનેશ્વર કરતા પણ મારે તો ગુરુ, પણ પાછો ગુરુ યાદ કરવા પડે કે કેવા ગુરુ? જે જિન સમકક્ષ છે, જે જિનેશ્વરના લઘુનંદન છે, કે જે આત્મભ્રાંતિના છેદક છે એવા ગુરુ. જેમ કહ્યું કે કુટુંબની અંદર કોઈ વૈદરાજ મોટો થયો હોય પણ આજે તાવ આવ્યો હોય તો ચાલુ વૈદરાજ જોઈએ, પણ એ વૈદરાજ જોઈએ કે ઊંટવાઈ ધાલે? પૂર્વે થઈ ગયેલા વૈદરાજનું સ્મરણ કરવાથી તારો તાવ જશે નહીં. તું ચરક સુશ્રુત પતંજલિની વાત કરીશ, તારા કુટુંબમાં થઈ ગયા એ બધી વાત સાચી, પણ અત્યારે તો તને પડીકું આપનાર એવા વૈદ જોઈએ, પણ એ પડીકું ઝેરનું કે પડીકું દવાનું? એટલે એ વૈદ તો જોઈએ ને. જો બરોબર સમજાય નહીં અને શબ્દોમાં અટવાઈ જાય અને આવા કોઈક તર્કવાળા આવે રહસ્ય બતાવનારા, તો રહસ્ય તો ક્યાંનું ક્યાંય હેલું જાય, આત્મસિદ્ધિ નહીં ક્યાંય મૂકી આવે. કારણ કે બધાને શબ્દના ચમત્કાર સિવાય કોઈ ભાવની અનુસંધાનની વાત છે જ નહીં. જેને જેને વાત કરવી છે એને બુદ્ધિની ચમત્કૃતિ બતાવવી છે, એ રહસ્ય નથી. એટલે કહ્યું કે જ્ઞાની પુરુષ પ્રત્યક્ષ સદગુરુ પણ કેવો ભ્રાંતિનો છેદક છે. ભ્રાંતિ વધારે એ સદગુરુ કહેવાય, આંટી પાડે એ સદગુરુ કહેવાય, અવળું પકડાવે એ સદગુરુ કહેવાય. તો તર્કથી, વિતર્કથી, કુતર્કથી ગમે તે પ્રકારની વસ્તુને શબ્દથી સિદ્ધ કરી શકાય, પણ એનો ભાવ ક્યાં લેવા જવો? વસ્તુની ઓળખ જે કરવાની છે. એટલે અહીંયા મહારાજ સાહેબે તો બહુ સરસ વાત મૂકી છે કે જો કેવળ 11મી ગાથા સમજશો નહીં, 11મી ગાથા સમજવી હોય તો 12મી ગાથા સમજવી પડશે. 11 અને 12 સાથે લેશો તો જ તમે 11મી ગાથાનું મહત્વ પકડી શકશો. 11મી ઉપર જ ચાલે ને 11 ઉપર જ બધું વાર્તાલાપ ચાલો કર્યા કરે તો 12મી ગાથા વિના 11મી ગાથાનું મહાત્મ્ય પકડાશે નહીં. શું કીધું છે 12મી ગાથામાં? સદગુરુ શું કરે છે? જીનનું રૂપ કોણ સમજાવે તને? પરોક્ષ જીનનો ઉપકાર કરતા તને પ્રત્યક્ષ સદગુરુ મહત્વનું શું કામ? કે તારે સમજવા છે સદગુરુને કે જીનને? તો જીનનું સ્વરૂપ કોણ સમજાવે? તો જીનનું સ્વરૂપ સમજાવે એવા સદગુરુ 837. કારણ કે સમજ્યા વણ ઉપકારશો અને સમજીએ એ સદગુરુ પાસેથી સમજીને થવું છે તો જીન સ્વરૂપ કે સદગુરુ સ્વરૂપ? તારે ગુરુ થવું છે, તારે તારો સંપ્રદાય ચલાવવો છે, તારે તારો ઝંડો ઉભો કરવો છે. સમજીએ જીન સ્વરૂપ. જો તું સમજીશ સદગુરુ પાસેથી તો તું જીન થઈશ, કે જે સદગુરુ એવા ભ્રાંતિના છેદક છે કે તારી ભ્રાંતિ તૂટી જશે ને તું જીન સ્વરૂપ થઈશ, ગુરુ સ્વરૂપ નહીં. વાત પકડાય છે? બેસે છે એની સૂક્ષ્મતા. આ રહસ્ય કહેવાય કે પ્રત્યક્ષ સદગુરુનો મહિમા એટલા જ માટે કીધો છે કે નહીં તો જીનનું સ્વરૂપ ઓળખાશે નહીં, અને જીનનું સ્વરૂપ ઓળખા વિના કોઈ ઉપકાર તને જીનેશ્વરનો થશે નહીં. તું જીનના સ્વરૂપના વચનો ગાયા કરશે પણ તને જ્યાં સુધી એનું સ્વરૂપ નહીં ઓળખાય ત્યાં સુધી જીનેશ્વરના વચનો તને ઉપકારી થશે નહીં. અને જીનેશ્વરના વચનો જો સમજાય તો જીવની સ્થિતિ કેવી થાય? જેવી જીનની દશા છે તેવી. એટલી બધી વાત મહત્વની, મર્મની, રહસ્યની કહી છે. ખૂબ શાંતિથી વિચાર કરવામાં ન આવે અને એકાદી ગાથા પકડી લે અને એના આધાર ઉપર ગાડી ઊંધી ચલાવ્યા કરે તો ચાલે. એકાંતથી જ વાત થાય છે બધી. જે કંઈ વાત કરે છે બધા લોકો ચમત્કારની, ચમત્કૃતિની, રહસ્યની, આ બધા પાસે એકાંત સિવાય કંઈ નથી. કે પાછો ભૂલી જાય છે કે સદગુરુનું મહત્વ શું કામ? તો ભ્રાંતિનું છેદક. કઈ ભ્રાંતિ? પોતાનું આત્મ સ્વરૂપ. આત્મ સ્વરૂપ કેવું છે? જેવું જીનનું છે એવું તારું આત્મ સ્વરૂપ છે, એ સિવાય કોઈ આત્મ સ્વરૂપ છે જ નહીં. કૃપાળુ દેવે આ ગાથાના અર્થ જે લખ્યા છે એમાં આ ગાથા જે આવે છે, અહીંયા એક બીજી એની પેરેલલ ગાથા મૂકી છે. યાદ છે? બોલો. આની અંદર જ સદગુરુના ઉપદેશથી સમજે જીનનું રૂપ, એની પહેલી ગાથા છે 12મીની. સદગુરુના ઉપદેશથી સમજે જીનનું રૂપ. સદગુરુના ઉપદેશથી સમજવાનું શું છે? જીનનું રૂપ. તો તે પામે નિજ દશા. જીન છે આત્મ સ્વરૂપ. તો તે પામે નિજ દશા અને જીન છે આત્મ સ્વરૂપ. એ ગાથા, આ ગાથાની નોંધમાં સમજાવવામાં આપી, જેમ સ્વરૂપ સ્થિત ઈચ્છા રહી, જેમ સદગુરુના લક્ષણમાં પણ એક ગાથા જરા સરળ કરીને આપી, એમ આમાં બીજી ગાથા પણ આપી. એ આત્મસિદ્ધિની 142 ગાથામાં નથી, પણ એની સાથે એની સમજાવટની અંદર પામ્યા શુદ્ધ સ્વભાવને છે જીન તેથી પૂજ્ય. સમજો જીન સ્વભાવ હતો આત્મભાનનો ગુંજ્ય. તમે જો જીનનો સ્વભાવ સમજશો તો આત્મભાન આવશે. અનેક જગ્યાએ કહ્યું છે કે જીનપદ અને નિજપદ બે જુદા. હવે જીનેશ્વરની વાતોના વારંવાર યાદ કર્યા કરે અને એના શબ્દો બોલ્યા કરે તો એનાથી એનું સ્વરૂપ નહીં સમજાય. શાસ્ત્રોનો નિષેધ નથી અને જીનેશ્વરનો પણ નિષેધ નથી. અહીંયા આ વાત બધી શેના માટે કીધી છે ફરીથી આપણે લઈએ કે આખી આત્મસિદ્ધિ શિષ્યના પક્ષે છે કે જીનેશ્વરને જ તારે પામવાના છે, તારે જીનનું સ્વરૂપ જ મેળવવાનું છે. પણ ભાઈ, એ જીનનું સ્વરૂપ એવું છે કે તને તારી મતિ કલ્પનાએ સમજી શકાશે નહીં. અપૂર્વ એવું પોતાને પોતાથી પ્રાપ્ત ન થાય. જીવ નિજ છંદે ચાલીને અનંત કાળ સુધી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. આ એટલું પરમ રહસ્ય અધ્યાત્મ માર્ગનો કે આત્મા નિશ્ચય નહીંથી, એકાંત શુદ્ધ નહીંથી, અનંત જ્ઞાનનો ધણી છે, છતાં એવો આત્મા અનંતકાળ પરિભ્રમણ કરે પણ જ્યાં સુધી એને આવો કોઈ ગુરુ ભ્રાંતિ છેડે નહીં એની, ત્યાં સુધી એનામાં એ જ્ઞાન થાય નહીં. હવે બોલવામાં શું વાંધો છે? બોલવું તો આપણે બધા બોલીએ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી, એમાં ડાપણ નથી, એમાં કંઈ બહુ સિદ્ધાંત તમે જાણી ગયા એવું નથી. એવી રીતે વાત કરે કે જાણે આખું બધું શાસ્ત્ર પોતે પી ગયા છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકતું નથી, પણ એક દ્રવ્યની પૂર્ણતા બીજા દ્રવ્યની સહાયતા વિના કદી કદાપી અનંત કાળે પણ થઈ શકતી નથી. એનું શું? જો થઈ શકતી હોત તો અનંત કાળનું પરિભ્રમણ હોત. કેટલાય જેવો પોતે અનંત જ્ઞાનના ધણી છે, શુદ્ધ નિશ્ચય નહીંથી હું તો અનંત જ્ઞાનનો ધણ છું, જ્ઞાન જ મારું સ્વરૂપ છે, તો અજ્ઞાનમાં આથડત શું કામ? જ્ઞાન તારું સ્વરૂપ છે, ભ્રાંતિ છે. આ ભ્રાંતિ તારી મેળે નહીં ટળે. હવે તારા સ્વપ્રયત્નથી નહીં ટળે, તારી મતિ કલ્પનાથી નહીં ટળે, તારા બુદ્ધિવાદથી નહીં ટળે. આ ભ્રાંતિને છેદનાર, આ આટીને ઉકેલનાર હા એ જ પરસ સહાયતા એટલે નિમિત્ત. સહાયતા એટલે નિમિત્ત. આ સદગુરુ આવ્યા, એને શું કર્યું? જીનેશ્વરનું સ્વરૂપ સમજાવ્યું, આત્માનું સ્વરૂપ સમજાવ્યું. પોતે જ્ઞાનવંત છે કે નહીં? પોતે જ્ઞાનવંત છે, છતાં પોતાને સમજાતું નહોતું. શું કામ? જ્ઞાનનું લક્ષણ છે તું જ્ઞાન, અનંત જ્ઞાન ધરાવે છે, તું જ્ઞાન સ્વરૂપ છો, છતાં તને અનંત કાળ સુધી તારું સ્વરૂપ પકડાયું નહીં. મોહ અને માયા એ ભ્રાંતિરૂપ છે. વચમાં પર પદાર્થની સાથે એકરૂપતાનો મોહ છે, બીજા પદાર્થો પોતા જેવા લાગે એવી માયા છે. આ મોહને માયાનું સ્વરૂપ એવું છે કે જ્ઞાન સ્વરૂપ જીવ પણ અજ્ઞાનમાં આથડે છે. આપણે કહે કોણ રખડે છે? તો કે જ્ઞાની. હું શુદ્ધ છું, શુદ્ધ છું તો આપણે કે અનંત કાળ સુધી કોણ રખડે છે? તો જ્ઞાની પુરુષ રખડે છે એમ કહેવાય. અને રખડે છે જ્ઞાની જ છે ને, પણ અજ્ઞાની કીધો એને, એને જ્ઞાન છે. અજ્ઞાનનો અર્થ જ્ઞાનનો અભાવ, પણ જ્ઞાનનું વિપરીતપણું, જ્ઞાનનું વિપર્ય એને કહેવાય અજ્ઞાન, આ ભ્રાંતિને કારણે. એટલે કૃપાણુદેવે આત્મસિદ્ધિમાં કહ્યું કે આત્મભ્રાંતિ સમ રોગ, આ ભ્રાંતિ રોગ છે. જ્ઞાન છે પણ ભ્રાંતિયુક્ત જ્ઞાન છે એ અજ્ઞાન છે, મોહ માયાયુક્ત જ્ઞાન છે એ અજ્ઞાન છે, અહમભાવ અને મમત્વ ભાવયુક્ત જ્ઞાન છે એ અજ્ઞાન છે. એ છેદે છે, એ કોણ છેદે? તો કે જીનેશ્વરના વચનોનો તો ઉપકાર ગાયા ગાયા કરીશ, અતે એવો રહ્યા કરે તો તને એ દ્રષ્ટિ નહીં થાય, માટે તે સમયે સદગુરુ જોઈશે અને પ્રત્યક્ષ જોઈશે ભ્રાંતિને છેદે એવા. પણ સદગુરુ કેવા? પ્રત્યક્ષ ખરા, પણ સદગુરુ. પ્રત્યક્ષ અસદગુરુ ચાલે? પ્રત્યક્ષ અસદગુરુ ચાલે? એમાં તો વધારે વ્યાયામ થાય, એટલે કારેલા ઓર નીમ ચડા. જો અસદગુરુ મળી ગયો અને એને માની લીધો તો વધતી તો ભ્રાંતિ ઉલટાની થઈ દ્રઢ. એક ચૌભંગી આપણે વિચારો કે પ્રત્યક્ષ અને સદગુરુ, પ્રત્યક્ષ અને અસદગુરુ, પરોક્ષ અને સદગુરુ, પરોક્ષ અને અસદગુરુ, બેઠું પેલા ચારે ચાર વાત બેઠી, ઉપયોગ લગાવો જરા, જ્ઞાન બરોબર સ્થિર કરો, એકાગ્ર થા. શું કહ્યું મેં? એટલે પ્રત્યક્ષ હોય અને સદગુરુ પણ હોય તો એ ધી બેસ્ટ, ધી બેસ્ટ. એનો કોઈ પ્રત્યક્ષ છે પણ અસદગુરુ છે, પ્રત્યક્ષ છે પણ અસદગુરુ છે તો માન્ય? આત્મકલ્યાણનું કારણ થાય, આત્મહિતનું કારણ થાય, માર્ગદર્શક બની શકે, શું કામ નહીં? પ્રત્યક્ષ તો છે પણ અસદગુરુ છે, એને જ જરૂર છે કોઈ ગુરુની, એ હજુ સતને પામ્યો નથી. દસમી ગાથામાં કહેલા લક્ષણો નથી એની પાસે, એ પ્રત્યક્ષ છે પણ પ્રત્યક્ષ હોય ત્યાંથી શું મળ્યું? સમજાય છે? આપણે વજન ક્યાં આપીએ છીએ? પ્રત્યક્ષ ઉપર. વજન ક્યાં આપવાનું છે? સદગુરુ ઉપર. અને સદગુરુના લક્ષણો આવી પાછી ભૂલી જાય છે, અને ગુરુની બાહ્ય ઓળખાણ વાળા કરીને બાહ્ય ગુરુ પકડી લઈ અને પછી એમ કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીને ઉપકાર. સદગુરુને ગૌણ કર્યા અને પ્રત્યક્ષને મુખ્ય કર્યો અને ગૌણ કર્યા, પછી પરોક્ષ સદગુરુ. તો ચાલે, પરોક્ષ હોય પણ જો સદગુરુ હોય તો ચાલે, કારણ કે આત્મકલ્યાણનું કારણ પ્રત્યક્ષ પરોક્ષ છે કે સદગુરુ છે? પરોક્ષ હોય તો પણ સદગુરુ છે, એટલે પરોક્ષમાં સદગુરુના વચન છે, સદગુરુનું ચિત્રપટ છે, સદગુરુનો સત્સંગ છે, અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ. તો એના વચનામૃત છે. જ્યાં ગુરુની ઉપસ્થિતિ ન હોય ત્યાં ગુરુના વચનો પણ ગુરુતુલ્ય જાણવા, એ સમજીને જ વિચારવા. તો એવું કૃપાળુદેવે 609માં કીધું છે, પરમાત્મા નથી ત્યાં પરમાત્માના વચનો કલ્યાણભૂત છે, એની મુદ્રા પણ કલ્યાણભૂત છે, આખો માર્ગ મૂર્તિની સ્થાપના ઉપર છે. 400 વર્ષની જે કઈ વચમાં નીકળી ગઈ એ કાઢી નાખો, એને ભૂલી જ જવાનું, એ વિવેકની હાનિ થઈ ગઈ છે. સ્થાનકવાસી પણ એ ચૂક થઈ ગઈ છે વિતરાગના માર્ગની અંદર, અને જબરજસ્ત મૂળ માર્ગથી લોકો પાછા વળી ગયા છે, છેદાઈ ગયા છે, ભેદાઈ ગયા છે, એને તો પાછા વળે છૂટકો છે. આજ નહીં તો કાલ, આ પેઢી નહીં તો આવતી પેઢી. પણ અંધારામાં ફાંફા મારશો તો વાત પાટે નહીં ચડે. તો એ જે મુદ્રા છે જિનેશ્વરની, વિતરાગતાની, નિર્ગ્રંથતાની, સર્વજ્ઞતાની, નિર્મોહીપણાની, નિર્વિકારીપણાની, એ આખા સદગુણોનું અવલંબન છે, સ્થાપના નિક્ષેપ છે. એ સ્થાપના નિક્ષેપના આધાર ઉપર એમ ગુરુના વચન નિક્ષેપ છે. વચનામૃત છે એ ગુરુના આગમ. આગમને અમે નથી માનતા, તું નથી માનતો, એમાં તારું અકલ્યાણ છે, એમાં તારી બુદ્ધિમત્તાનું પ્રદર્શન નથી, અમે નથી માનતા. નો માન, સંસાર તો અનંત છે, ભયમાં કર, કોણ રોકે છે? અને તારા એકના પરિભ્રમણથી કઈ સંસારને ભાર લાગવાનો નથી, ભયમાં કર, એમાં શું વાંધો છે? હું નથી માનતો એ કોઈ પ્રશ્નનો જવાબ નથી. જે આગમમાં મૂર્તિ પૂજાની વાત કરી છે, આગમ ઉડાડી દેવાના, તો 45 માંથી 32 શું કેમ રાખ્યા? બધા ઉડાડો ને. આ વિકૃતિ છે. આ જેને કહેવાય કે જીવનની અંદર, આ જે કલ્યાણ માર્ગની અંદર આ પોતાનો સ્વચ્છંદ છે. આ સ્વચ્છંદ જ્યાં સુધી એનો આગ્રહ રહ્યા કરશે, મારો મત, મારો આગ્રહ, મારો કૂડ, અમારે કીધું એ જ, બસ એ સિવાય કંઈ નહીં, ગુરુ ગુરાણી જે કીધું એ જ, પણ એ બધા ચૂકેલા છે, ભટકેલા છે, હવે શું કરવું છે? તારે પાછું ફરવું છે કે નહીં? તો આ જે છે, આવી આ ભ્રાંતિને કોણ તોડાવશે? આ ભ્રાંતિને તોડાવનાર કોણ? આ સદગુરુ પ્રત્યક્ષ. કેમ કે હવે અત્યારે જે કંઈ ચડી ગયા આગમોના રવાડે, એ તો પછી એમ જ કહેશે કે અમે નથી માનતા, એટલે વાત પૂરી થઈ ગઈ. હવે આની ભ્રાંતિ છે, એને કેનાર કોણ જશે? કેદી તૂટશે આ જીવ? કેદી આની આંટી જશે? અને કેદી આ માર્ગમાં આવશે? કયા ભાવે આવશે? કે જ્યારે એને કોઈ આવા પુરુષનો સત્સંગ થશે અને એના વચનમાં એને જો એને પુરુષની પ્રતીતિ થશે કે આ સાચા પુરુષ છે, આ જેમ કહે છે તે મોક્ષ માર્ગ છે, તો આણે કહ્યું છે પ્રતિમા એ કલ્યાણનું કારણ છે, તો એના મનની આંટી નીકળી જશે. ત્યાં સુધી નહીં નીકળે. ત્યાં સુધી તો એમ જ કહે કે શ્રીમદ કહે છે બરોબર છે, પણ આપણો ગોંડલ ગચ્છ પણ બરોબર છે. બસ આ મગજની અંદર આ આંટી, આને કહેવાય આંટી. કે કૃપાળુદેવે કીધું છે મૂર્તિ પૂજા બરોબર છે, પણ આપણો લીમડી ગચ્છ છે, અજરામર ગચ્છ છે, એ બરોબર છે. આપણા મહાત્મા બરોબર છે, 400 વર્ષનો ઇતિહાસ છે, જ લાંબો નથી. ત્યાર પહેલાના બધા સાધુઓ કોણ હતા? ત્યાર પહેલાની ગુરુ પરંપરા કઈ હતી? ત્યાર પહેલાના શ્રાવકો કયા હતા? 400 વર્ષ પહેલા તો હતું કે નહીં કોઈ? આ આંટી પડી ગઈ છે, આ આંટી જાય નહીં. અને આંટીને મજબૂત કરે સ્વચ્છંદ એ પ્રત્યક્ષ હોવા છતાં અસદગુરુ. પ્રત્યક્ષ છે, બધા પ્રત્યક્ષ છે, પણ કેવા છે? અસદગુરુ. કારણ કે જીનનું સ્વરૂપ ઓળખાવતા. હવે આને પ્રાપ્ત શું કરવું છે? જીનનું સ્વરૂપ. એટલે 11મી ગાથામાં જીનેશ્વરના ઉપકારને એને કોઈ ગૌણ નથી કર્યો, પણ જીનેશ્વરનો ઉપકાર તને પકડાશે નહીં, તારા લક્ષમાં નહીં આવે કે જીનેશ્વરનો કેટલો મોટો ઉપકાર છે, એ તને નહીં પકડાય. જ્યાં સુધી આવો પ્રત્યક્ષ સદગુરુ જે જીનવત છે, 837માં કહ્યું તેમ, એ છઠ્ઠા ગુણસ્થાનક કે પૂર્ણ વિતરાગતાનો ઉપાસક છે, કૈવલ્ય દશાનો ઉપાસક છે, અને આત્મકલ્યાણના સાધનો એણે જીન પાસેથી જ પરંપરામાં લઈ અને એની ઉપાસના કરે છે. સદગુરુ પાછો એ 11મી ગાથામાં આવે એટલે સદગુરુ બદલાઈ નથી જતો, એને વિશેષણ મેળવ્યું પ્રત્યક્ષનું. એટલે પછી અહીંયા સદગુરુની જગ્યાએ કુગુરુ ન આવે, અસદગુરુ ન આવે. પ્રત્યક્ષ ઊભો રાખીને સદગુરુ તો છે જ, જે 10મી ગાથામાં કીધો છે તે. આ જે જીવની ટૂંકી દ્રષ્ટિ, ટૂંકો વિચાર અને ચિંતનનો બિલકુલ અભાવ, એટલે જે ગાથા કીએ એમાં તણાઈ જાય. અને પછી એક ગાથાથી કોઈ કીએ એટલે પત્તાલી ઉપાડે. વાહ, ચમત્કૃતિ કીધું, આને તો રહસ્ય કીધું. શું રહસ્ય કીધું? સમગ્રતાનો ખ્યાલ નથી. જ્ઞાનીના વચનોને અહીંથી પકડો, અહીંથી પકડો, અહીંથી પકડો, અને એક આંધળાની કથા જેવું કર્યું. હાથીને સૂંધ કોઈ પકડી, કોઈ પૂંછડું પકડ્યું, એમ કોઈ ગાથા પકડીને આપણે આપણી વિદ્વત્તા બતાવી દઈએ, એ આપણે ચમત્કૃતિ કે રહસ્ય જાણીએ છીએ? અને આ વસ્તુ તત્વજ્ઞાન સમજવાની આ રીત છે તો એ નથી. એટલે મુનિશ્રીએ તરત જ કહ્યું કે જોજો, 11મી ગાથા વાંચીને કોઈ નિર્ણય લેશો નહીં, 12મી હજી બાકી છે. 12મી ગાથામાં કહ્યું છે કે સદગુરુના ઉપદેશ ભણ સમજાય અને જીન રૂપ. આ સદગુરુને એટલા માટે જરૂરી છે કે એના ઉપદેશ વિના તને જીનેશ્વર નહીં સમજાય. જીનની ના નથી પાડી, પણ જીન પકડાશે નહીં, જીન ઓળખાશે નહીં. અને જ્યારે તું સમજીશ ત્યારે તારે ગુરુ થવું છે કે જીન થવું છે, પાછું એ નક્કી કરી લેવું પડે.
મોટા ભાગે
ગુરુ છે એ વચલી અવસ્થા છે, એ સાધ્ય નથી, સાધન છે. ગુરુ છે એ સાધન છે. જીવની મોટામાં મોટી ભૂલ ક્યાં થઈ જાય છે? ગુરુને સાધ્ય માની લે છે, પૂર્ણ આદર્શ માની લે છે. નહીં,
શિષ્યત્વ સ્વીકાર્યા પછી પણ આ જ લક્ષ્ય પાછો રહે છે કે એની પાઠ પાછી મને મળે, હું ગુરુ થાઉં, એને ઓલું ભૂલાઈ જાય છે.
એટલે ત્યાં જે આખી દ્રષ્ટિ રાગની વાત મૂકી છે આ ઉપર જ છે, કે એટલો બધો રાગ છે દ્રષ્ટિ રાગ, કે ગુરુ મળ્યા પછી પણ ગુરુને બાજુ પર રાખી, એટલે એને આગળની ગાથા નહીં સમજાય કે ગુરુ રહ્યા છદમસ્ત પણ વિનય કરે ભગવાન. અને જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન, ગુરુ રહ્યા છે, ગુરુ છદમસ્ત હોય તો પેલો કેવળ જ્ઞાનને પામે છે, એ ગુરુને મૂકીને ચાલતો થાય છે. એ રોકાઈ જાય કે ના ના ગુરુજી, હવે તમારી પાઠ કોણ સંભાળશે? કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી એ રોકાતો નથી. રોકાવાય એવું માર્ગનું સ્વરૂપ નથી. ભગવાન મહાવીરની ઉપસ્થિતિમાં ત્રણ ગણધરો જે થયા હતા વેદમાંથી આવેલા, એ મોક્ષે વયા ગયા, મહાવીર નહોતા ગયા. તો કે ઓલા ઉભા રહ્યા, મહાવીર પાસેથી જ પામ્યા જ્ઞાન, એને મહાવીર પાસેથી મળ્યું. એની ભ્રાંતિના છેદક મહાવીર, એને જે પ્રશ્નો હતા એને મહાવીરને કહ્યા ગણધરવાદમાં, મહાવીર એનું સમાધાન આપ્યું, અને સમાધાન મેળવીને એ મોક્ષે વયા ગયા. માર્ગનું સ્વરૂપ અદ્ભુત છે, અને સાચું રહસ્ય તો આ છે કે લક્ષ્ય વિચલિત ન થવું જોઈએ. લક્ષ્ય વિચલિત થાય તો પછી માત્ર બુદ્ધિ રહી જાય, બુદ્ધિનો વિલાસ રહી જાય, ચમત્કૃતિ રહી જાય, બાકી વાતમાં માલ કાંઈ નહીં. શબ્દો બોલ્યા કરે, તર્ક આપ્યા કરે. શંકરાચાર્યજી જેવા વિવેક ચૂડામણીમાં લખે, બધા આટલા ભાષ્યો બ્રહ્મસૂત્રો બધું લખ્યા પછી એ છેલ્લો ગ્રંથ એમનો છે વિવેક ચૂડામણી, એમાં લખ્યું કે તત્વથી, તર્કથી તત્વ પામી શકાતું નથી. તર્કથી તત્વ પામી શકાતું નથી. એ આનંદ ગંજીએ લખ્યું કે તર્ક વિચારે રે વાદ પરંપરા રે પારણ પહોંચે કોઈ. અરે ભાઈ, તર્ક અને વાદ વિવાદની પરંપરાથી કોઈ પાર પહોંચી શકશે નહીં. ભ્રાંતિ તૂટે, ભ્રાંતિ છેદાય, પોતાની મતિ કલ્પનાથી, પોતાના આગ્રહથી, પોતાના તર્કથી, પોતાની માન્યતાથી, પોતાના મતાગ્રહથી જે વસ્તુ સિદ્ધ થઈ ગઈ છે, મગજમાં બેસાડી દીધી છે, હટતી નથી, ગમે તેટલું સત્ય કહેવામાં આવે તો માનતો નથી, અને એ કુરૂઢીને કુસંસ્કારમાંથી જરાય આગળ પગલું ભરવાની એનામાં સાહસ નથી, આ સત્યની ઉપલબ્ધિને ક્યારેય પામી શકે નહીં. સાહસ જોઈએ, છલાંગ લગાવવી જોઈએ, અસત્ય જે લાગતું હોય તો તરત જ એને છોડવા જેટલી એટલી હિંમત જોઈએ. એટલે અહીંયા બહુ સરસ વાત મૂકી છે કે કૃપાળુ દેવે તો જીનેશ્વરના એટલા ગુણગ્રામ કર્યા છે, એને પાને પાને પોતાના વચનનો આધાર કોનો લીધો છે? જીનેશ્વરનો. તો એ આ કહે છે કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીનો ઉપકાર. એ શેના માટે કહે છે? તો જીનેશ્વરનો ઉપકાર એ સમજવો જોઈશે. એ જો નહીં સમજાય તો એ જીનેશ્વરનો ઉપકાર બોયલા કરશે, એનાથી વળશે નહીં. અને એ બતાવનાર, એ સમજાવનાર તો સદગુરુના ઉપદેશ વણ સમજે. આ જીનનું સ્વરૂપ નહીં સમજાય ત્યાં સુધી તને ઉપકાર થાય જ નહીં, સમજ્યા વણ ઉપકારશો. એટલે એ વાત મૂકીને કહે છે કે ક્યાંય એવું માનતા નહીં કે સદગુરુ આપણે જીનેશ્વર કરતાં વધારે ઉપકારી છે, આવું મગજની અંદર ક્યાંય બેસે નહીં. એટલે કૃપાળુ દેવે વાત કરી છે કે વર્તમાનમાં આત્માની ભ્રાંતિ દૂર કરવી હોય તો જીવંત જ્ઞાની પુરુષ જોઈએ. આવો તાળો પરમ કૃપાળુ દેવે મેળવો છે કે તારે જીનને જ મેળવવાના છે, તારે જીનનું સ્વરૂપ જ પ્રાપ્ત કરવાનું છે. પણ જીનનું સ્વરૂપ હવે જીનના વચનને વારંવાર બોલાવ્યા કર્યાથી તને જીનનું સ્વરૂપ સમજાશે નહીં. પરંતુ તારા મગજની અંદર બાંધેલા જે કાંઈ વિચારો હશે, મતિકલ્પના હશે, ભ્રમણાઓ હશે, એને તોડનાર કોક જોશે કે એ તૂટે એટલે ફટાક કરી તું એને સત્યની ઉપલબ્ધિ થાય. એટલે પરમ કૃપાળુ દેવે સત્યની વાત કરી છે. એ કહે છે તત્વને જાણવું છે, આત્માને સમજવો છે, અને એ તો ઇન્દ્રિયોથી પર છે. આત્મા છે એ ઇન્દ્રિયોથી પર છે, ઇન્દ્રિયથી જાણી નહીં શકાય. અને મારી પાસે શાસ્ત્રો છે જાણવાના સાધન, પણ શાસ્ત્રો પણ જાણવાના શેનાથી? ઇન્દ્રિયોથી. તો હવે ઇન્દ્રિયોથી શાસ્ત્ર વાંચીશ તો પણ જ્યાં સુધી શાસ્ત્રમાં જવા માટે અતિન્દ્રિય દ્રષ્ટિ નથી તારી પાસે, શાસ્ત્રનું રહસ્ય પકડવા, શાસ્ત્રનો મર્મ સમજવા, શાસ્ત્રનો આશય પકડવા, શાસ્ત્રનો ઉદ્દેશ સમજવા કે ક્યારે ક્યાં સા હેતુથી કહેવામાં આવ્યું છે, એવો હેતુ સમજવા. પાંચ ઇન્દ્રિય ઉપરાંત તારી સૂઝ જેને આપણે કહીએ છીએ, સૂઝ ઉઘાડ જેને આપણે કહીએ છીએ, એ એકેય ઇન્દ્રિયનું કામ નથી. આ એવી સૂઝ નથી ત્યાં સુધી એ શાસ્ત્રો પણ તને ઉપકારી થઈ શકે નહીં. તો કૃપાળુ દેવે તો લખ્યું છે 449માં કે શાસ્ત્રો પણ તને આત્મઘાતી થશે, શાસ્ત્રો પણ તને આત્મઘાતી થશે, એ આત્મશસ્ત્ર થશે, શાસ્ત્ર પણ શસ્ત્ર બની શકે છે. એવે સમયે પ્રત્યક્ષ સદગુરુ જોઈએ, એમાં પ્રત્યક્ષ શબ્દ ઉપર જેટલું વજન આપો છો એથી 10 ગણું વજન સેના ઉપર આપવાનું છે? સદગુરુ ઉપર. પ્રત્યક્ષ સમજીને અસદગુરુનો પટલો પકડી લેતા નહીં પાછો આંચલ. અસદગુરુ તો કોઈ કાળે ક્યાંય નહીં, એ તો છે જ નહીં. હવે આત્મસિદ્ધિમાં 10મી ગાથા વાંચ્યા પછી 11મી આવે, 25મી આવે, 42મી આવે, તો ઓલી 10મી ભૂલાઈ જાય? જ્ઞાનીઓની વાત પૂર્વા પર અવિરોધ હોય છે. એને હવે સદગુરુ બતાવી દીધા, હવે વારંવાર તમને કહેવાનું. પછી પ્રત્યક્ષની વાત કરી તો કે કૃપાળુ દેવે કીધું છે પ્રત્યક્ષ. કૃપાળુ દેવે સદગુરુ કીધા છે કે નહીં, કે પ્રત્યક્ષ જ કીધા છે? એવા ધોખા કોટિયા લોકો હોય છે, આપણે તો જેને કહીને કે આપણને દયા આવે કે આ બધા સમજણ વિના મંડી પડ્યા છે, આમ બગલો થેલો નાખીને, વતમામૃત નાખીને જાણે મોટા ઉપદેશક થઈ ગયા હોય ને, વાતમાં માલ કાંઈ ન હોય. આવી ચમત્કૃતિ તમારી આ સાંભળીને પણ આત્મસિદ્ધિની ચમત્કૃતિ. આઈ લવ મી, આઈ એટલે એક, લવ એટલે ચાર, અને મી એટલે બે, એટલે એક, એટલે આત્મસિદ્ધિની ગાથા 142. તમે વિચાર કરો કે એને ઓલા છોકરાનો દાખલો આપ્યો તો ખબર છે કે એક પ્લેન મુંબઈથી કલકત્તા જતું હોય અને કલાકના આટલા અંતર હોય ની સ્પીડ, અને આટલે પહોંચે તો મારી ઉંમર કેટલી? ઓલા છોકરાએ કીધું 44. કાં તો કે મારો ભાઈ છે ને અડધો ગાંડો છે, કે આને કાંઈ સંબંધ નથી. પ્લેન નીકળ્યું મુંબઈથી ને કલકત્તા જવાનું છે અને એની 500 સ્પીડ છે અને કલાકમાં આટલે પહોંચ્યું તો મારી ઉંમર કેટલી? એમ તું એમ કે આઈ લવ મી અને આત્મસિદ્ધિની ગાથા 142 છે. તો જે દાખલો આપ્યો ને એ જ દાખલો લાગુ પડે કે સાહેબ હવે તમારી ચુમાલી હોય કે ચાલી હોય. પોતે શું વાત કરે આજે, કાલ શું કીએ, સવારે શું કીધું હોય, રાત્રે શું કીએ, અડધો કલાક પહેલા શું કીધું હોય, પછી શું કીએ, પણ એને ખાતરી છે કે સાંભળવા વાળા બધા બોદા છે. હે હૈલા કરે એટલે પછી એમાં એમ તાલીઓ વગાડે. આઈ લવ મી 142 એટલે આત્મસિદ્ધિની ગાથા 142 બોલો. કાંઈ એને સ્નાન સૂતકનો સંબંધ ખરો? હે કાંઈ સંબંધ નહીં. બિલકુલ કલ્પના રૂપક ભાષાના જે કંઈ કહીએ દ્રષ્ટાંતો અને આવા કેટલાય ઉપદેશો નીકળી પડ્યા છે કે મૂળ વાત, મૂળ રહસ્ય હેતુને પકડવાનો, આશયને પકડવાનો. આનંદ ગંજીએ બહુ સરસ આશય સાથે ચાલો, જ્ઞાનીને આ શબ્દ દ્વારા કેવું શું છે એ પકડો. એટલે અહીંયા કહ્યું છે કે આ આટી દૂર થઈ જાય તો બહુ સારું. એમ કે છે કે આટી દૂર કરવા માટે જ આજે મુનિશ્રીએ સરસ વાત મૂકી છે કે આપણામાં આટી છે. શેની આટી છે? કે આપણે જિનેશ્વરની વાત કરીએ છીએ પણ જિનેશ્વરનું સ્વરૂપ સમજતા નથી. આ સમજાવવા માટે ઘણી ઘણી ભ્રાંતિ છે આપણી જિનેશ્વર બાબતમાં, અને એ ભ્રાંતિ દૂર કરી શકે એવું કોઈ તત્વ હોય આ ધરતી ઉપર તો એ સદગુરુ છે. આવો સદગુરુ તમે જ્યારે મળે કે તું જિનનું સ્વરૂપ સમજતો હો ત્યારે તને સમજાવે કે જો જિનનું ઓળખાણ એની વિતરાગતા છે, એનો ચમત્કાર નથી. મને પાર્શ્વનાથ શું કામ ગમે છે? આ ભ્રાંતિ એને બસ પાર્શ્વનાથ ઉપર લક્ષ એના ઉપર છે, ચમત્કાર ઉપર. પાર્શ્વનાથની ઓળખાણ અને મહાવીરની ઓળખાણમાં કંઈ ફરક પડે? ઋષભદેવ અને કુંથુનાથમાં કાંઈ ફરક પડે? ઘટના વિશેષ એ ઘટના વિશેષ છે પણ સ્વરૂપે સ્વરૂપ છે. આ તો બદલતું છે, આ તો નાશવંત છે, એ તો બને. કર્મના ઉદય, કર્મની વિચિત્રતા, કર્મની વિવિધતા, કર્મની વિષમતા, એને કારણે કોઈના કર્મની અંદર કંઈ પણ ઘટનાઓ બન્યા કરે. પણ એ કર્મ એનું ઓળખાણ છે કે સ્વરૂપ એનું ઓળખાણ છે? સ્વરૂપ જો એનું ઓળખાણ હોય તો પાર્શ્વનાથ ને શાંતિનાથમાં શું ફેર? આ કોણ સમજાવે? તો જીન આંટી પડી ગઈ છે. આંટી આ છે કે અનંતા તીર્થંકરોની જાત એક જ છે. કરોડો જીન હશે, સિદ્ધ હશે, એ બધાનું સ્વરૂપ એક જ છે. પૂર્ણ જ્ઞાન સ્વરૂપ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, સુખ અને વીર્ય, આ આત્માના પ્રગટ 6 ગુણો છે. એ કોઈ પણ તીર્થંકર લો, કોઈ પણ સિદ્ધ લો, બધાની અંદર સમાન છે, કોઈ ભેદ નથી. કોટી કોટી સિદ્ધ પુરુષો વચ્ચે, બે વચ્ચે ક્યાંય કોઈ માત્રાનો પણ ભેદ નથી. આ આપણી આંટી છે. આ આપણી કોણ તોડાવે આંટી? કે ચમત્કાર એ એનું લક્ષણ નથી. કૃપાળુ દેવે કહ્યું, સૌભાગભાઈએ ચોપડી મોકલી નથુરામ શર્માની, બિલખાવાળા આપણે બેઠા છીએ, બિલખાના સંત, જુઓ કેટલા બધા ચમત્કારો કરે છે. કૃપાળુદેવે કીધું કે બધું અમારે જાણવા છે પણ ચમત્કાર બતાવીને યોગ સિદ્ધ કરવો એ યોગી પુરુષનું લક્ષણ નથી, એનું લક્ષણ નથી. સાચો ચમત્કાર તો જગતની અંદર સ્વરૂપને પ્રાપ્ત કરવો, વિતરાગતા પ્રાપ્ત કરવી તે છે. રાગ દ્વેષ એ ચમત્કારનું રૂપ નથી. મારો ભગવાન મારા ઉપર તુષ્ટમાન થયો, આવું જો ઓળખાણ થયું તને તારા ભગવાનનું, તો તને ઓળખાણ છે તારું, તારી મતિ કલ્પનાનું, પણ એ ભગવાનનું ઓળખાણ નથી. તો તને એને વિતરાગ દેવ અને બીજા રાગી દેવ એ બે વચ્ચેનો તફાવત ખબર નથી, આ ભ્રાંતિ. એટલે સુદેવ ક્યારેય નહીં આવે જીવનમાં. તો તત્વની શ્રદ્ધામાં દેવગુરુ અને ધર્મ કીધો છે, તો સુદેવ, સુગુરુ અને સુધર્મ, સુદેવ જ નહીં આવે. કારણ કે દેવ વિશે એવી માન્યતા છે કે બધા આપણા પાપ ભરી લે, આપણા દુઃખ કાપી નાખે, આપણને બધી સગવડતા કરી દે, આપણી જે કંઈ મુશ્કેલીઓ છે દૂર કરે. આ બધી કલ્પના સહિત ક્યાં માટેની છે? સુદેવ. આપણે યોગસાર કહ્યું તો યોગસારની અંદર પેલો યોગ લીધો તો સુદેવનું દ્રષ્ટિપણું દ્રઢ થવું જોઈએ. અહીંયા એ વાત કરે છે કે આંટી પડી ગઈ છે, જિનેશ્વરનું સ્વરૂપ જ નહીં સમજાય સદગુરુ વિના, અને આ તને સમજાવવું છે તો ત્યારે કોઈક પ્રત્યક્ષ જોશે. તારી ભ્રાંતિ જ્યારે છેદવી છે ત્યારે, તારી ભ્રાંતિ છેદવી છે ત્યારે. હવે જે આપણે જે પરીક્ષા કરવી હોય સદગુરુની, તો આ સદગુરુએ કેટલાની ભ્રાંતિ છોડી તોડી, કેટલાને આત્મદર્શન કરાવ્યું. તો 50 વર્ષ સુધી ઉપદેશ દઈને હિન્દુસ્તાનમાં ફેર્યા, એકેયને સમ્યક દર્શન થયું નથી. તો ભ્રાંતિ એનું કારણ કે ભ્રાંતિ છેદવાની તાકાત હોવી જોઈએ ને. ભ્રાંતિ કોણ છેદી શકે? જે સદગુરુ હોય એ જ, બીજો ન થઈ શકે, બીજો ઉપદેશ આપી શકે. ભ્રાંતિનો છેદનાર નથી. કૃપાળુદેવ 11મી ગાથામાં એ કહે છે કે તને જિનેશ્વર સંબંધી તારી આંટી દૂર કરવા, જિનેશ્વરને યથાર્થ ઓળખનારો પુરુષ એવો સદગુરુ પ્રત્યક્ષ જોશે. પણ એવો સદગુરુ પ્રત્યક્ષ જોશે, પ્રત્યક્ષ સદગુરુ નહીં. ફરીથી વાત પકડાતી હોય તો શું મેં કીધું? સદગુરુ પ્રત્યક્ષ જોશે, પ્રત્યક્ષ સદગુરુ નહીં. જો આપણે પકડાય તો સારું, પકડાય તો એ વાત અહીંયા ચાલે છે. પ્રત્યક્ષ હોય કે ન હોય, અહીંયા પ્રત્યક્ષ સદગુરુમાં તો પ્રત્યક્ષ એ મહત્વનું છે. તમે વજન શેને આપ્યું? પ્રત્યક્ષ ને. આ શું કે છે કે ન મળે તો કઈ નહીં, પણ જોઈ કોણ? સદગુરુ. એ પ્રત્યક્ષ જોઈએ, અને એ નથી તો એને નિરંતર મેળવવાની કામના રાખવી જોઈએ. કામનામાં ને કામનામાં તે મળી જશે. 449 જેને સદગુરુ નથી ત્યાં સુધી ન ચાલી શકે એવો વ્યવહાર કરવો, અને પોતાની મહત્તા હોય એવો વ્યવહાર કદી કરવો નહીં. આ વાત કરીશ તો તને ગુરુ ગમે ત્યાંથી મળી શકશે. ત્યારે તારી યોગ્યતા હશે તો ગુરુને આવે છૂટકો છે. પણ જ્યારે તારા મગજમાં જોશે કે સદગુરુ પ્રત્યક્ષ જોશે, હા, એટલી સરસ વાત. શબ્દનું વેઇટેજ ક્યાં છે? મુખ્ય ગૌણતાનો ન્યાય ક્યાં છે? આ આપણે સ્વાધ્યાયમાંથી આ પકડવાનું છે. સ્વાધ્યાય રોજ કરીએ ત્યારે આટલી દ્રષ્ટિ સૂક્ષ્મ થાય. સ્વાધ્યાયમાંથી વિવેક જાગવો જોઈએ. જો વિવેક ન જાગે તો વાંચન શું કામનું? અને વિવેક જગાવવા માટે ચિંતન જોઈએ. માત્ર વાંચન અને માત્ર શ્રવણ એનાથી વિવેક ન જાગે. વિવેકમાં ચિંતન જોઈએ, અનુપ્રેક્ષા જોઈએ, નિધિધ્યાસન જોઈએ, ધ્યાન જોઈએ. જેમ જેમ થશે તેમ, અને એ વિશુદ્ધ મતિના આધારે જ થશે. જેટલા જેટલા સંકલ્પ વિકલ્પ ઓછા થાય, રાગ દ્વેષના તોફાન ઓછા થાય, કષાયોના જેટલા શાંતપણું થાય, મંદ થાય, એના પ્રમાણમાં આપણું ચિત્ત વિશુદ્ધ થાય. આ વિશુદ્ધ ચિત્તની સાધના છે. આ જે આખી પરમાર્થની સાધના છે એ શરીરની કોઈ ઇન્દ્રિયમાં કામ કરી શકે એમ નથી. બુદ્ધિ સહિત ચિત્ત સુધી જવું પડશે, અને ચિત્તને પણ વિશુદ્ધ ચિત્ત બનાવવું પડશે. અને વિશુદ્ધ ચિત્ત બને કે વિષય અને કષાયોની નિર્મૂળતા કરીએ તો ચિત્તની વિશુદ્ધિ થાય. આગળ વાંચીએ આપણે. તો છેલ્લી લીટી ફરીથી વિચારી લેજો, શાસ્ત્ર વાંચીને પણ આત્મા જાણવો છે તે સ્પષ્ટ થતું નથી. તે વખતે આત્મા આવો છે તેમ સમજાવનાર જીવંત જ્ઞાની જોઈએ પ્રત્યક્ષ. પણ આત્મા આવો છે એમ કહેનાર, હવે જેને પોતાના આત્માનું ભાન નથી એવો અસદગુરુ હોય તો એ પ્રત્યક્ષ હોય તો ન ચાલે. બસ આ વાત બેસવી જોઈએ આ મગજમાં, જે આપણી હાટે પડી ગઈ છે ને કે આવો પ્રત્યક્ષ હોય તો ન ચાલે, ભલે ને પ્રત્યક્ષ હોય પણ સદગુરુ નથી. તો સદગુરુના લક્ષણ ખ્યાલ છે આપણને, એમાં જરાય ઊણો અધૂરો ઓછો હોય તો ન ચાલે, એની સાથે કોઈ સમાધાન ન હોય. સદગુરુ એટલે સદગુરુ. સોનું ખરીદવું છે તો શુદ્ધ જ જોઈ, પછી બારવલું હાલે ન હાલે. પછી કે પણ એને આમ છે ને, એને આવું કર્યું છે ને, એને આટલો ત્યાગ તો છે ને, એ બાર વાલાની વાત તો કર્મમાં આવે. હે, એ કહું છું કઈ ન હાલે, સીધી વાત. એને પરીક્ષણ કરતું કસ તાપ અને છેદ, કસ છેદ અને તાપ બધાથી, એટલા માટે કે 100% જોઈએ છે, મેળવણી જરાય ન ચાલે. એટલે સદગુરુ એટલે સદગુરુ. પછી પછી પ્રત્યક્ષ કે પરોક્ષ, સદગુરુ એટલે સદગુરુ, પ્રત્યક્ષ કે એ પરોક્ષ હોય તો મારું કલ્યાણ કરવાનો છે. જો સદગુરુ હશે તો કૃપાળુદેવ આજે પ્રત્યક્ષ નથી, વચનો છે. હું પ્રત્યક્ષ છે માનીને એના વચનોની સાથે આધાર ઉપર ચાલુ તો મારું કલ્યાણ થાય કે ના થાય, મારી શ્રદ્ધા કે ના આ પુરુષ છે સાચા પુરુષ છે, આવી શ્રદ્ધાથી ભલે મને પ્રત્યક્ષ નથી. પ્રભુ શ્રીજીએ કહ્યું કે ગુરુ અમે કહી રહ્યા છે એ જ તમારો ગુરુ સાહેબ, તમને તો પ્રત્યક્ષ હતા તો અમારે એ જ કરવા, અમે તમે સામે બેઠા છો એ શું ખોટા છો? તો કે ઝેર પીસ ઝેર, અમે જોખમદારી લેતા આવું ગાંડા કાઢીશમાં કોઈ દી ભયો જા, જે આવું કહેનારા હતા એને કીધું બહાર નીકળતો, આશ્રમમાં તારું કામ નથી. અમે જે ગુરુ કર્યા છે અમે ગુરુ બતાવીએ છીએ, અને આ ગુરુ ધીંગ ધણી માથે કયો છે. હવે પછી ઓળો કે પણ પ્રત્યક્ષ છે કે નહીં, ત્યાં પાછી ફોર્મ્યુલા આવે, પ્રત્યક્ષને ગૌણ કર. સદગુરુ છે ને, સદગુરુ નો હોય એવા પ્રત્યક્ષ તો હજારો છે, ચારે બાજુ ગલીએ ગલીએ બેઠા છે. શું કરવા તારે, ચારે બાજુ વેશ ધરીને બેઠા છે, ભપકા કરીને બેઠા છે, ભભૂતિ લગાવીને બેઠા છે, પણ અસદગુરુ છે એ પ્રત્યક્ષ. હવે તારું કલ્યાણ થાય, તારી ભ્રાંતિનું છેદન થાય ન થાય? આ વાત છે પ્રત્યક્ષની વાતને સમજવી, એના જુદા જુદા પાસા છે. બધું 100% ન મળે, આપણે પણ આજ ભવમાં બધું મળી જાય એવી માન્યતા રાખીને ચલાય નહીં. ઘણા અંતરાય હોય, ઘણા અંતરાય હોય, ઘણી યોગ્યતા આપણી પ્રાપ્ત નથી. સદગુરુ મળે એ શિષ્યત્વ સાચું ઉત્પન્ન થાય ત્યારે જ મળે છે, એ ખબર પડે. શિષ્યત્વ વિના સદગુરુત્વ પ્રાપ્ત થતું જ નથી. તો આખી વાત શિષ્યના પક્ષે છે કે અત્યારે નથી એવી ચર્ચા કરીને ગમે તેને વળગી ન જવું નથી. એનો મતલબ એ થયો કે મારું શિષ્યત્વ હજુ અધૂરું છે, હજુ અપૂર્ણ છે, માટે હું શિષ્યત્વ માટે કરું, સદગુરુને બાજુ ઉપર રાખી દઉં. ચાલો આગળ.
જીવને નિર્મળ કરવા આ શાસ્ત્રો ગાયા છે, આ બધા શાસ્ત્રો અનંતવાર વાંચ્યા પણ પાર ના આવ્યો. આ પરસ્પર વિરોધ નથી, સમજવું જરૂરી છે. શાસ્ત્રોમાં શબ્દો છે એમાં મર્મ નથી, મર્મ અર્થ તો જ્ઞાનીના હૃદયમાં છે. મહાભારતના મહર્ષિ વ્યાસે એમ કહ્યું કે શ્રુતિઓ ભિન્ન ભિન્ન છે, શ્રુતિઓ ભિન્ન ભિન્ન છે, શાસ્ત્રો ભિન્ન ભિન્ન છે, કહેનારા મહાપુરુષો પણ ભિન્ન ભિન્ન છે, જુદા જુદા વાદો અને સંપ્રદાયો છે. તમારે તત્વને જાણવું છે તો અમારે કોની પાસે જવું? તો તેમણે કહ્યું કે ધર્મનું પરમ તત્વ છે તે જ્ઞાની પુરુષના હૃદયમાં છે. તત્વને જાણવું હશે તો જ્ઞાની પુરુષના હૃદય સુધી પહોંચવું પડે. ત્યાં પહોંચવાનો રસ્તો પૈસો નથી, અધિકાર કે મોટાઈ નથી, સંપ્રદાય મત કે માન્યતા નથી, માત્ર પ્રેમના રસ્તે એ હૃદય સુધી પહોંચી શકાય છે. નરસિંહ મહેતાએ કહ્યું કે મારો વાલો કસાને વશ નથી, એ તો પ્રેમને વશ છે. પ્રેમ પંથ ગ્રંથ ન્યારા ઓધવજી, પ્રેમના પંથ ગ્રંથ ન્યારા.
પ્રેમ પંથ ગ્રંથ ન્યારા ઉદ્ધવજી, પ્રેમના પંથ ગ્રંથ ન્યારા. ગોપીઓ ભલે પરવાણું રહી, પણ ભલે ગાયના છાણ વાસીદા કરનાર રહી, ભલે પણ અભણ રહી, પણ કહે છે કે ઉદ્ધવજી પ્રેમના પંથ ન્યારા છે, પ્રેમના ગ્રંથ પણ ન્યારા છે. આ કહેવાની હેસિયત ગોપીઓમાં, નરસિંહ મહેતામાં, આનંદનજીમાં, એના પરમ કૃપાળુ દેવામાં હતી. અદ્ભુત વાત કરી છે. આત્મભ્રાંતિનું સમાધાન કરવું હોય તો સદગુરુનો સમાગમ જરૂર છે, માત્ર શાસ્ત્રો વાંચીને નહીં થાય. આ કહીને શાસ્ત્રોની અસાધના કરવી નથી, શાસ્ત્રોને બાજુએ મૂકવા નથી, પણ શાસ્ત્રમાં શબ્દો છે અને તમે તેને જ જે ઢાંચામાં ઢાળવા હોય તેમાં ઢાળી શકો છો, જે ફ્રેમમાં ફિટ કરવા હોય તેમાં ફિટ કરી શકો છો. માટે પરમ કૃપાળુ દેવે કહ્યું કે
આત્મપ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ. સમસ્યા એક જ છે, પ્રશ્ન એક જ છે, દર્દ એક છે, રોગ ઘણા નથી પણ અસરો ઘણી છે. રોગ તો એક જ થયો હોય હાર્ટ એટેકનો, પણ ઊભો રહી શકતો નથી, બોલી શકતો નથી, ચાલી શકતો નથી, સૂઈ રહેવું પડે છે, શ્વાસમાં તકલીફ છે, લોહીનું પરિભ્રમણ બરાબર થતું નથી, ગભરામણ થાય છે, છાતીમાં દુખે છે. આ તો બધી જુદી જુદી અસરો છે. અહીંયા રોગ તો એક જ છે અને તે માત્ર આત્માની ભ્રાંતિ છે અને તે શાસ્ત્રોથી ભેદી શકાતી નથી. એક વખત એક ઘટના ઘટી, ઘટના તો બહુ નાની છે પણ મજાની છે. એક ભાઈને એવી ટેવ કે રાત્રે સૂતી વખતે જંગલ જવા માટે પાણીનો મોટો લોટો ખાટલા નીચે મૂકે, સવારે ઉઠે લોટો લઈને બહાર જાય. એક વખત એવું થયું કે થોડાક છોકરાઓએ લાલ રંગ લોટાના પાણીમાં નાખી દીધો. હવે ભાઈ સવારે લોટો લઈને ચાલ ગયા, પાણી લીધું, નીચે લાલ જોયું અને ધ્રાસકો પડ્યો કે લોહી તૂટી પડ્યું છે. પરાણે ઊભા થયા, પત્નીએ પૂછ્યું કે શું થયું, તો કહે હવે ઉપર જવાની તૈયારી છે, છોકરાને બોલાવ. આટલું બધું લોહી તૂટી પડ્યું હોય તો માણસ જીવતો કેમ રહે? ડૉક્ટરો આવ્યા અને કહે કે બ્લડ પ્રેશર ઘટી ગયું છે, સર્ક્યુલેશન બરાબર નથી. કોઈ જ્યોતિષ આવ્યા અને કહે કે શનિ નડી રહ્યો છે. કોઈ તાંત્રિકો આવ્યા અને કહે કે ભૂત પ્રેત નડી રહ્યા છે. તેમ જાત જાતની વાતો થવા લાગી. પેલો છોકરો ચમનિયો બહાર જાય અને અંદર આવે. કોઈ કે પૂછ્યું અલા ચમનિયા તારે શું કામ છે? તે કહે કે મારો લોટો ક્યાં ગયો? બીજો કહે તારે વળી લોટાને શું કરવો છે? છોકરો કહે કે એમાં મેં લાલ રંગ પલાળ્યો હતો, ફટ દઈને બાપ બેઠો થઈ ગયો, બ્લડ પ્રેશર ગયું, ભૂત પ્રેત ગયા, ખરેખર એ લોહી નહીં પણ લાલ રંગ હતો. આ જે ભ્રાંતિ થઈ હતી તે ચમનિયાએ દૂર કરી. ચમનિયો જરૂરી છે. આ ભ્રાંતિ દૂર કરવી હોય તો ચમનિયો જોઈશે. આમ એમ વર્તમાન સદગુરુ એ ચમનિયા જેવા છે, તેના વગર ભ્રાંતિ દૂર નહીં થાય. ક્યાં તીર્થંકર દેવ, ક્યાં વર્તમાન સદગુરુ, ગમે તેટલા ઊંચા સદગુરુ હોવા છતાં તીર્થંકરના તોલે ન આવે. પણ આત્મભ્રાંતિ દૂર કરવી હશે તો જીવંત સદગુરુ જોઈશે. સદગુરુનો યોગ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આત્મપ્રાંતિનું સમાધાન થઈ શકતું નથી. જે પરોક્ષ જીવના ઉપકારને યાદ કરીને વર્તમાન ભ્રાંતિના છેદન કરનારા જે સદગુરુ છે એની ઉપેક્ષા જો કરે, એને દૂર રાખે, જુદા રાખે, એને ટાળે અને તેનો સહારો જો ન લે તો તેના અંદરમાં આત્મવિચાર ઉત્પન્ન થાય નહીં.
લક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ થયા વિના ઉગેનો આત્મવિચાર, આ એક પ્રક્રિયા છે. સદગુરુના યોગ વિના, જીવંત જ્ઞાનીના યોગ વિના સદદેવ અને સદધર્મનું સ્વરૂપ સમજવું મુશ્કેલ છે. સદદેવ, સદગુરુ અને સદધર્મ આ ક્રમમાં બોલાય છે. એક બાજુમાં સદદેવ અને એક બાજુમાં સદધર્મ અને વચમાં સદગુરુ છે. સદગુરુ સદદેવને પણ ઓળખાવે છે અને સદધર્મને પણ ઓળખાવે છે. સદદેવને યથાર્થપણે સમ્યક પ્રકારે ઓળખવા હશે તો સદગુરુ જ ઓળખાવશે. સદધર્મની સાધના કરવી છે, તેને યથાર્થપણે ઓળખવો છે તો આ સદગુરુ જ ઓળખાવશે. એ સંદર્ભમાં કબીરજીએ કહ્યું છે, ગુરુ ગોવિંદો નો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી ગોવિંદિયો બતાય.
ગુરુ પણ છે અને ગોવિંદ પણ છે, કોને પગે લાગવું? છેવટે સમાધાન કરે છે કે બલિહારી ગુરુદેવ કી. કેમ? તો ગોવિંદિયો બતાય, આ ગોવિંદને એમને ઓળખ્યા, આ પરમાત્માને તેમને ઓળખ્યા. એ ન હોત તો આ પરમાત્માની ઓળખાણ થાત નહીં. માટે જ જો માથું ઝુકાવવાનું હોય તો એમના ચરણે ઝુકાવવું. ઓળખવા છે ગોવિંદને, પણ ગુરુ વગર નહીં ઓળખાય. સદગુરુને તો માથે લઈને નાચવા જેવું છે. જેમને પરમાત્માને ઓળખ્યા તેમના ગીત ગાવા જેવા તો છે ને. એન્થરકરોને માથે ચડાવવા જેવા છે, પણ જેમને ઓળખાવ્યા તેમનો પણ મોટો ઉપકાર છે. આ ન મળ્યા હોત તો સદદેવ ઓળખાત નહીં. કબીરજી એક
પૂરું અહીંયા આ વાતને એક અડધી વાત સુધી અહીંયા પૂરી થાય છે. જે શાસ્ત્રો છે એ જીવને વિશેષ ને વિશેષ નિર્મળ કરવા માટે કીધા છે. એકવાર ગુરુ પાસેથી દ્રષ્ટિ મળે, શાસ્ત્રને વાંચવાની, શાસ્ત્રને સમજવાની, શાસ્ત્રને વિચારવાની દ્રષ્ટિ મળે, પછી એ શાસ્ત્રનો વધુ ને વધુ અભ્યાસ જીવની દ્રષ્ટિને નિર્મળ કરે છે. તો આ શાસ્ત્ર સર્વ કયા વિશેષે જીવ કરવા નિર્મળો, પણ એનો મર્મ, શાસ્ત્રનો આશય, શાસ્ત્રનો ઉદ્દેશ, લખવાનો હેતુ, એ જો એકવાર પકડાઈ જાય કે આ શાસ્ત્રમાં ગમે તે વાત એવી હોય પણ જ્ઞાનીઓને તો આત્મા જ ગાવો છે, જ્ઞાનીઓને તો આત્મા જ સમજાવવો છે, જીવને પોતાના નિજ સ્વરૂપનું જ ઓળખાણ કરાવવું છે, આવો જ્ઞાનીઓનો લક્ષ્ય છે. વર્તે સદગુરુ લક્ષ્ય, સેવે સદગુરુ ચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થનો નિજ પદનો લે લક્ષ્ય. આ લક્ષ્ય જો પકડાઈ જાય પછી, નહીં તો જે કે શાસ્ત્રમાં માર્ગ કયો છે, મર્મ સત્પુરુષના અંતકરણમાં છે, અને મર્મની અમારે જરૂર નથી, માર્ગ જ જોઈશે. કાલ આવ્યું તું કે શાસ્ત્રમાં તો માર્ગ કીધો છે ને, માર્ગ તો શાસ્ત્રમાં જ છે, પણ શાસ્ત્રમાં માર્ગ છે, પણ એ માર્ગ સદગુરુ વિના પકડાશે નહીં.
શબ્દની મર્યાદામાં છે, શાસ્ત્રમાં માર્ગ છે પણ શબ્દની મર્યાદામાં,
એટલે શબ્દમાં જ છે.
ગુરુથી થાય,
દ્રષ્ટિ ગમ, ગુરુગમ,
ગુરુગમ
મર્મ. તો આવી એવું ઇન્ટરપ્રિટેશન ઉમટું કરે કે શાસ્ત્ર વિના આપણો નહીં, પણ શાસ્ત્ર બરોબર છે. શાસ્ત્ર દ્રષ્ટિ મળ્યા પછી જીવની વિશેષ નિર્મળતા થવા માટે શાસ્ત્ર કહ્યા છે, પણ જો તું એની દ્રષ્ટિ ન હોય તો શાસ્ત્ર ઝેર જેવા છે. એમ જે કહ્યું છે, શું કામ? શાસ્ત્રમાં તો માર્ગ જ કીધો છે, તેને ઝેર શું કામ કહે? શાસ્ત્રને શસ્ત્ર શું કામ કહે? લક્ષ્ય પકડાવવો જોઈએ. પણ આવા ગમે તે પ્રકારના એકાંતિક આગ્રહવાળાને કહેવાતી પંડિતાઈ આવે ત્યાં આ વિવેક બુદ્ધિ હોતી નથી. પછી એમ કે માર્ગ તો શાસ્ત્રમાં, શાસ્ત્ર વિના તારું ઉદાહરણ નથી. શાસ્ત્ર આમ એટલું બધું આડું અવડું ચાલે કે આમાં આખરે જીવને આંટી પડવા સિવાય કઈ ન થાય, ગોથા જ ખાવાનું બને. જો ખરેખર એ જેનો ઉપદેશ સ્વાધ્યાયના મર્મને ઉઘાડનારો હોય તો એ ઉપદેશ આપણને ઉપકારી થાય, પણ ટલે ચડાવનારો હોય તો, ગોથા ખવડાવનારો હોય તો, આંટી પાડનારો હોય તો, આમ ને આમ. કારણ શું કે એમણે જે કહ્યું છે એમનો કહેવાનો અર્થ, મર્મ, આશય, હેતુ એ પકડાયા વિના વાતો કરવી શાસ્ત્રની, એ પણ શાસ્ત્રનું અસાધના કરવા જેવું છે, ઉપાદમ છે એ તો, એ પણ નહીં થાય. તો અહીંયા કહે છે કે ભાઈ એટલા માટે મહર્ષિ વ્યાસનું કેટલું સરસ ઉદાહરણ આપ્યું કે કેટલી સ્મૃતિઓ, કેટલી શ્રુતિઓ અને કેટલા ઉપનિષદો. તો સાહેબ આમાં અમારે શું કરવું, અમારે તો તત્વ જાણવું છે. આ બધું તો ભિન્ન ભિન્ન છે, બધું ભિન્ન ભિન્ન કહ્યું છે. તો એને કહ્યું કે તારે તત્વ જાણવું હોય તો આ બધાને જાણનાર કોઈ સંતની પાસે જા, કેમ કે તત્વ ક્યાં છે, ગુફામાં. ગુફામાં એટલે સંતના હૃદયમાં છે. કૃપાળુદેવે આ વાત બધા ઉપદેશ દેતા પહેલા શરૂ કરી ખંભાતના મુમુક્ષુઓને, કે બુઝી ચહત જો પ્યાસ કો હાય બુઝન કી રીત, તારે આ પ્યાસ લાગી છે અધ્યાત્મની, આત્માની, પરમાર્થની, અને એ મિટાવાની પણ તને ચાહ લાગી છે. ઘણીવાર પ્યાસ હોય પણ એ આપણે ઠીક છે બતાવો બધા, આપણને આત્મા આત્મા બધું જરાક વધારે, પણ એ આત્મા પ્રાપ્ત કરવાની હજુ લગ્ની લાગી નથી. તો શબ્દ કેટલો છે, બુઝી ચહત જો પ્યાસ કો, તારી પ્યાસને બુઝાવવાની તારી ચાહ છે, ખરેખર ઈચ્છા છે, જે પ્યાસ લાગી છે એને શાંત કરવાની ઈચ્છા છે. હે બુઝન કી રીત, તો બુઝનની રીત છે, તો એ મટી શકે એમ છે. પાવે નહીં ગુરુ ગમ વિના, એ અનાદિની આ રીત છે. આ કઈ કોઈના ઘરની વાત નથી, કોઈ એક વ્યક્તિ વિશેષની વાત નથી, અનાદિની રીત આ જ છે. ગુરુ ગમ જોશે તો કેટલા ગુરુઓ, એક ગુરુની વાત છે, અનાદિની વાત કરતા ગુરુઓની પરંપરા છે. ગુરુ એક તત્વ છે, ગુરુ વ્યક્તિ નથી, ગુરુ તત્વ છે. અને ગુરુ તત્વના રૂપમાં હોવા જોઈએ, વ્યક્તિના રૂપમાં નહીં. વ્યક્તિના રૂપમાં લાગે કે વ્યક્તિ આટલી મર્યાદિત છે, એને કોઈ પૂર્વકર્મનો ઉદય આવ્યો છે, તો હવે ગુરુ તત્વ એનું આપણાથી આગળ ચાલી શકે એમ નથી, આપણને મદદરૂપ થાય એમ નથી, તો છોડી દેવાનું, વ્યક્તિને છોડી દેવાની, તત્વને પકડવાનું. ઈથી વધારે દ્રષ્ટિમાન એ ગુરુને પકડવા પડશે, છૂટકો જ નહીં. પકડી રાખવાથી તારું કલ્યાણ થઈ શકશે નહીં, ગુરુ તત્વ છે, વ્યક્તિ નથી. તો આ રીતે કે છે, ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુફાયામ. ભાઈ આ તો એના સંતોના હૃદયમાં રહેલું, કૃપાળુદેવે લખ્યું છે સંતોના હૃદયમાં રહેલું, આ પાને ચડાવ્યું છે, પણ ગુપ્ત રહસ્ય છે, આ બહુ ગુપ્ત રહસ્ય છે. આ વાત આપણને કૃપાળુદેવના બોધમાંથી પકડાવી જોઈએ. આ પકડાવી શકે એવો ઉપદેશ એ આપણને કલ્યાણકારી છે, બાકી ટલે ચડાવે, બુદ્ધિવાદની રમત થાય એમાં કઈ વળે નહીં. એ બધા ભેગા થઈશું, મનોરંજન થશે, કોઈથી રંજિત થવામાં અને કોઈને રંજિત કરવામાં આવો કાળક્ષેપ થશે, એનાથી જીવનું કલ્યાણ નહીં થાય. એટલે બહુ સરસ કહ્યું છે કે આત્મભ્રાંતિનું સમાધાન કરવું હશે તો સદગુરુ જોશે જ, શાસ્ત્રોથી નહીં થાય. એમાં શાસ્ત્રોની અવમાનના નથી, કેમ કે શાસ્ત્રો કોણે લખ્યા છે, સદગુરુ જ્ઞાની, અસદગુરુ નથી લખ્યા, અજ્ઞાનીના શાસ્ત્ર નથી, શાસ્ત્ર એ અજ્ઞાનીનું નિરૂપણ નથી, આપતાના વચનો છે. આપતો એટલે જેને પ્રાપ્ત કર્યું છે ને જેના વચનમાં ભરોસો મૂકવા જેવો છે, એવા પુરુષે લખેલા છે. છતાં પણ તારામાં ભ્રાંતિની આંટી પડી ગઈ છે, માટે આ શાસ્ત્ર ઉપકારી નહીં થાય. એટલા માટે સદગુરુ જરૂરી છે કે તારી આંટી કાઢી નાખે, તને ગમ મળી જાય, તને દ્રષ્ટિ મળી જાય, તને શાસ્ત્રો સમજવાની રીત મળી જાય, પછી કંઈ વાંધો નથી. વ્યવહારિક જ્ઞાનની અંદર આપણે કોલેજમાં ભણીએ ને તો ભણવાના પાઠ્યપુસ્તક તો એક કે બે હોય, બીજું શું હોય? ભણવાના પાઠ્યપુસ્તકો કેટલા, પણ એ વિષય ઉપરનું જ્ઞાન તો જબરજસ્ત છે. એ બધું કંઈ કોલેજમાં ચાલતું નથી, એ બધાની પરીક્ષા લેવાતા નથી, એ બધું કોઈ સમજાવનાર પ્રોફેસર નથી, પણ છોકરો એકદમ એકદમ ઇન્ટેલિજન્ટ અને શાર્પ હોય છે. એને બધી સૂઝ પડી ગઈ છે, એને દ્રષ્ટિ મળી ગઈ. એ સાયન્સનો વિદ્યાર્થી હોય તો સાયન્સની, એ એન્જિનિયરિંગનો હોય તો એન્જિનિયરિંગની ટેકનિક. આજે આપણે હમણાં જરા બે દિવસ પહેલાં રાજકોટમાં એક પ્રદર્શન હતું, છોકરાઓએ કર્યું હતું, તો છોકરાઓના અભ્યાસમાં એ વર્તુળ નથી આવ્યું કે રોબોટ કેમ બનાવવો, પણ એની પોતાની એક્સ્ટ્રા સેન્સીસ કામ કરતી હતી. એવા કેટલાય લોકોએ સંશોધન કર્યા, એવા રોબોટ ગોતા, એવા સાધનો બનાવ્યા, વિકસિત કર્યા. જેમ કોઈ ડૉક્ટર હોય તો ડૉક્ટરને એટલી બધી ખબર પડે, તો ચોપડા તો બધાય સરખા ભણ્યા છે, બધાય ડૉક્ટરો MBBSમાં, પણ આની પાસે એક વિશેષ જ્ઞાન છે. એમ જેની પાસે આવી દ્રષ્ટિ આવી છે એ આ બધા શાસ્ત્રોથી પછી શાસ્ત્રો એને ઉપકારી થાય, એનો એની નિર્મળતા આવે. શાસ્ત્ર સર્વ કયા વિશે છે, જીવ કરવા નિર્મળો, પછી આવે છે. તો ઉપદેશની અંદર આ બધા શાસ્ત્રોનો સમન્વય આવે અને એની મૂળ આંટી હોય એ ટળી જવી જોઈએ, એ ઉકેલાઈ જવી જોઈએ. કૃપાળુદેવે એક જગ્યાએ સરસ લખ્યું છે કે જ્ઞાન અને અજ્ઞાનમાં ફરક એટલો જ છે કે આંટી પડેલું સૂતર અને આંટી વિનાનું સૂતર, બસ આટલો જ ફરક છે. આપણે અજ્ઞાની અવસ્થામાં છીએ, આપણું સૂતર આંટી પડેલું છે. જો કોઈ આંટી ઉકેલી દે તો સામે જ્ઞાન છે અને આ પણ જ્ઞાન સ્વરૂપ છે, તો એને એની મેળે એના રહસ્યો ઉકેલાતા જાય. એ કોલેજમાં ભણાવવાની જરૂર નથી, ક્યાં ભણ્યો તો ભણવાની જરૂર જ નથી, દ્રષ્ટિ મળી ગઈ છે, અંદરનો ઉઘાડ છે, મને સૂઝ છે. અને એની કોઠા સૂઝથી જ આ જગતની અંદર જેટલું નિર્માણ થયું છે, સર્જન થયું છે, એ પાઠ્યપુસ્તકના આધારે નથી થયું, પણ એની દ્રષ્ટિના આધારે થયું છે, એને ગમ મળી ગયો છે. તો અહીંયા કહે છે કે આવો સમાજ, નહી તો તમે શાસ્ત્રોના શબ્દો તો જે ફ્રેમમાં ફિટ કરવો હોય એમ કરી શકો અને જે ઢાંચામાં ઢાળવા હોય ઢાળી શકો. આ તો બુદ્ધિનો ખેલ છે, એનાથી માર્ગ ન મળે, એનાથી રહસ્ય ન પકડાય. એટલે કહે છે અહીંયા વાત, ઓલી વાત મૂકીને લોટાની ચમની, કે આવું ભ્રાંતિ થઈ ગઈ છે કે લોટામાં પાણી લાલ હતું અને એને ભ્રાંતિ એવી થઈ ગઈ કે મારું લોહી નીકળી ગયું. પણ જેવું જ્ઞાન થયું કે એમાં તો કલર હતો તો એ બેઠો થઈ ગયો, એમ આ તીર્થંકર દેવે તો બધું જ કહ્યું છે, પણ એના સંબંધમાં આપણને જે ભ્રાંતિ લાગુ પડી ગઈ છે દેવ સંબંધી, આજે પણ વિતરાગ દેવ કરતાં આપણને સરાગી દેવમાં મજા આવે છે ને, જરાક પરિણામનો વિચાર કરવો કે બે દેવની વાત કરવી હોય તો કેની કરશું, સરાગી ની કરશું, જરાક સરાગી પણ આવે એટલે આપણને મજા આવી જાય. આ સામાન્ય આપણે અનાદિનું અજ્ઞાન છે, આ સંસ્કાર છે. આ જ કહેવાય છે જન્મો જન્મના કર્મના આ આંટી પડી ગઈ છે. આ કોઈ છોડાવે કે આ ક્રિયાકાંડમાં ધર્મ નથી? ડંકાની ચોટ ઉપર કીએ તો કે છે આ જેવા તેવા ન કહી શકે, આ આનંદઘન કહી શકે. કૃપાળદેવ લખે છે આ કોણ ઓળખાવે, આ ગુરુ એ કે જેણે આપણને ગોવિંદને ઓળખાવ્યા. ગોવિંદ જ આપણું કલ્યાણકારક છે, પણ ગોવિંદને ઓળખવા ગુરુ જોશે, નહીં તો ગમે તેને તો ગોવિંદ માનવા માંડીશ. ગોવિંદ એ બધું સ્વરૂપ ગોવિંદનું નથી, ગોવિંદનું સ્વરૂપ આંતરિક છે. એટલે કહ્યું છે કે આ સમાધાન કરાવવાનું ઓળખાણ સદગુરુમાં તાકાત છે. આ હેસિયત શબ્દ વાપરો મુનિશ્રીએ, કે આ હેસિયત કોની? આપણે જેમ કહીએ ને કે દર્શનનો આગ્રહ છોડ, એ કહેવાની હેસિયત કોની? કૃપાળુદેવ. જૈનના માર્ગથી મોક્ષ એમ માનવાનું આ આત્મા ભૂલી ગયો છે, આ હેસિયત જેવી તેવી છે? આ કેવું એ? તો આ જે કબીર સાહેબે પણ કહ્યું કે કિસકો લાગુ પાય, તો આપણે તો સીધું પતી જ ગયું ગુરુ, પણ અહીંયા એ ગુરુ કયો? ઈનો આમાં એના શબ્દમાં ન આવે. કયો ગુરુ? ગોવિંદિયો બતાય, જેનામાં એ તાકાત છે ગોવિંદ બતાવવાની, ગોવિંદને ઓળખાવવાની. તો સદગુરુ વિના જિનેશ્વરને કોણ ઓળખાવી શકે? કુગુરુનું કામ નથી, અસદગુરુની હેસિયત નથી. એટલે અમે સદગુરુને માનીએ છીએ, એટલે કહીએ છીએ કે સદગુરુ જોઈએ. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીનો ઉપકાર, એ કબીર સાહેબના દોહાની જેમ જ છે. પણ કબીર સાહેબની અંદર એણે ગોવિંદ શબ્દમાં કીધું કે ગુરુ બલિહારી આપકી કે ગોવિંદ દિયો બતાય. તો ઓલો ગુરુને જ ચોઈટો છે. અને ગોલા કહેનારા બધા ગુરુ ઉપર જ કેન્દ્ર કરાવે કે તું અમને નમસ્કાર કર. જો કબીર સાહેબે કીધું છે કે બે ઉભા હોય તો કેના પગે પડવું? હું ઉભો ને બાજુમાં ભગવાન ઉભો હોય તો મને પગે પડ, બસ આ જ ચાલ્યું છે. અને આ જ રીતે આ કરશો તો તમારું કલ્યાણ છે, કેમ કે અમે તમને બતાવનારા છીએ, પણ તમે ગોવિંદ બતાવનારા નથી. બહુ મહત્વની વાત છે. એટલે અહીંયા સદગુરુનું મહત્વ એ સદગુરુ શબ્દમાં છે. પ્રત્યક્ષ એની એક અવસ્થા છે કે જીવને એની યોગ્યતા વિના આવો ગુરુ પ્રત્યક્ષ થાય નહીં. અને પ્રત્યક્ષ કરવો હશે તો એની પાત્રતા એને ઊભી કરવી પડશે. અને પ્રત્યક્ષને પાત્રતા સાથે જોડાય, પાત્રતાનો વિચાર ન કરવો અને કેવળ પ્રત્યક્ષનો વિચાર કરવો તો ગોથા ખાધા સિવાય કાંઈ. આ છોડીને આને, આ છોડીને આજે, આજે આ ગુરુ મેળા, કાલે કા મેળા, કોકનું હાંભળેલું બીજે દી એની પાછળ પડ્યો, હાય પૂછડા પકડી પકડીને દોડતો જ જશે. આને ઠેકાણું નથી હજીને ગુરુનું કે કોણ ગુરુ, કેમ કે એને હજી સદગુરુનું ઓળખાણ નથી. ત્યાં સુધી પ્રત્યક્ષનું મગજમાં ભૂત ભરાયેલું છે. અને પ્રત્યક્ષનું ભૂત ભરાયેલું છે એ ચારે બાજુ ઓલા કહે છે ને કે નદીએ નદીએ નાયો અને બધા તીર્થમાં ગયો, મંદિરે મંદિરે ઘંટડી વગાડી, પણ કાંઈ આરો ક્યાંથી આવે? તને બતાડનાર કોઈ મેળ્યો નથી અને મળે એવું એનું ઓળખાણ નથી. અપૂર્વ એવું પોતાને પોતાથી પ્રાપ્ત થાય એમ નથી. અને જેનાથી પ્રાપ્ત થઈ શકે તેનું ઓળખાણ થવું દુર્લભ છે. અને જીવની એ જ ભૂલ ભૂલાવણી છે. પત્રાંક 285 એક એક વાત સમજવી પડશે કૃપાળુની, એનું અનુસંધાન કરવું પડશે. અને પછી આ બધી કવિતાઓ અને દુહા અને આ બધા ગમે ત્યાં ભાષણમાં લલકારવા તો સહેલા છે, પણ એના રહસ્યો, એની ચાવી, એનો પરમાર્થ, એનો આશય એ સમજીને એનો અર્થ થાય કે બલિયારી ગુરુ આપકી ગોવિંદીઓ બતાય. પણ તમારી બલિયારી એ છે, હે ગુરુ તમે એવા સમર્થ છો કે તમે મને ગોવિંદનું સાચું રૂપ બતાવ્યું છે. વિશેષ અવસરે હા મુમુક્ષુના લક્ષણો એ શિષ્યના લક્ષણો.
સુખ ધામ અનંત સો સંત ચાહે દિન રાધ રહે સદ જ્ઞાન મહિ પર સાંજિયા સુધામ રજ રામ પદ છે વરસ જગ છે પરમ કૃપાળુ દેવ મહાવીર સ્વામી ભગવાન જય.